આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 4 ઓગસ્ટ મંગળવાર રાત સુધીના ભારતના મહત્વના સમાચાર. મંગળવારે સવારે થાઇલેન્ડના ફુકેટ એરપોર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાતા આશરે 300 ફૂટ જેટલી નીચે આવી ગઈ હતી. તીવ્ર પવન અને વિષમ હવામાનને કારણે આવા ટર્બ્યુલન્સ થાય છે, ખાસ તો ચોમાસાના દિવસોમાં. જાણવા મળ્યા મુજબ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2379 આંદામાન ટાપુઓ નજીકના દરિયા પરથી પસાર થઈ ઓરિસ્સા તરફ આગળ વધી રહી હતી, ત્યારે આ વિમાન ટર્બ્યુલન્સમાં ફસાવાને કારણે નીચેની તરફ ફંગોળાઈ ગયું હતું. એ સમયે ભારે ઝાટકાને કારણે અમુક પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર પણ ફંગોળાયા હતા, તો કેટલાકને કેબિન સાથે માથું પટકાતા ઇજા પહોંચી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 13 પેસેન્જર્સ અને 4 ક્રૂ મેમ્બર્સને ઇજા થઈ હતી, જેમાંથી 1 ક્રૂ મેમ્બરની ઇજા ગંભીર પ્રકારની હોવાનું એક પ્રવક્તાએ કહ્યું હતું. કોઈ મોટી હોનારતથી બચી વિમાન જોકે સવારે 11:15 આસપાસ દિલ્હી એરપોર્ટ પર હેમખેમ ઉતર્યું હતું. એ પછી તરત જ ઇજાગ્રસ્ત લોકોને એરપોર્ટની મેડિકલ સર્વિસ સેન્ટરમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ અમુક પેસેન્જર્સને દિલ્હીની મેદાંતા હોસ્પિટલ, તો કેટલાકને ઇન્ડિયન સ્પાઇનલ ઇન્જરી સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાના એક કર્મચારીને બાદ કરતા બીજા તમામને રજા આપી દેવામાં આવી છે. ફુકેતથી આ ફ્લાઇટ સ્થાનિક સમય પ્રમાણે સવારે 8:30 વાગે ઉપડી હતી. ફુકેતથી દિલ્હીના રૂટ પર એર ઇન્ડિયા એરબસ A320 પ્રકારના પ્લેનનો ઉપયોગ કરે છે. ટર્બ્યુલન્સમાં ફસાવાને કારણે પ્લેનને ઝટકા લાગતા એની અમુક લગેજ કેબિનમાં તિરાડ પડી ગઈ હતી. આ પ્લેનને હાલ પૂરતું સર્વિસમાંથી પાછું ખેંચી મરામત માટે મોકલવામાં આવશે. એર ઇન્ડિયાએ આ હોનારતની તપાસ શરૂ કરી છે. ગયા મહિના દરમિયાન તબીબી પ્રવેશ પરીક્ષાના પેપર લીકના મામલે દિલ્હી તથા અન્ય ઠેકાણે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ સામેના પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. આ મતલબની જાહેરાત આમ તો વિદ્યાર્થી આંદોલન પાછું ખેંચાવાની શરત રૂપે કેન્દ્ર સરકારે અગાઉ જ કરી હતી. હવે સર્વોચ્ચ અદાલતે પણ એ માટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે. અલબત્ત આંદોલન દરમિયાન જે લોકો સામે પોલીસ કેસ થયા છે એમાંથી અગાઉ ખૂન, હત્યાના પ્રયાસ કે દંગલ જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલા લોકો સામેના પોલીસ કેસ યથાવત રહેશે અને એમના સામે રાબેતા મુજબ પોલીસ કાર્યવાહી ચાલશે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 30 દિવસ કરતાં વધારે સમય ચાલેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન, ખાસ તો 20 જુલાઈ અને પછીના 2-1 દિવસમાં દિલ્હી અને અન્ય શહેરોમાં આંદોલન સ્થળે ભારે હિંસા થઈ, ત્યારે પોલીસે સેંકડો વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કર્યા હતા. એ સમયની હિંસાના વિડીયો રેકોર્ડિંગ તપાસી પોલીસે એની કાર્યવાહી આરંભી હતી. અમુક વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજકારણીઓ સામે અશ્લીલ શબ્દો પણ ઉચ્ચાર્યા હતા. આવા અનેક વિડીયોના આધારે એમની ઓળખ મેળવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત મુંબઈ, પટના, કોલકાતા અને ભોપાલ સહિતના શહેરોમાં પોલીસે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કેસ દાખલ કર્યા હતા. જોકે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની શરત સ્વીકારવા સાથે કેન્દ્ર સરકારે આ પોલીસ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી પણ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક રીલ મારફત આંદોલનકારી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરવાયેલા હોવાનું જણાવી એમની સામે પોલીસ કાર્યવાહી ન કરવાનું કહ્યું હતું. સોમવારે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે વડાપ્રધાન સહિતના આગેવાનોની બાંહેધરી પ્રમાણે સરકાર ચળવળકારી વિદ્યાર્થીઓ સામેના પોલીસ કેસ બંધ કરવા તૈયાર છે. એ માટે એમણે સર્વોચ્ચ અદાલતની અનુમતિ માંગી હતી. સર્વોચ્ચ અદાલતે આ વિશેની તમામ અસંદિગ્ધતા દૂર કરી પોતાની મંજૂરી આપી હતી. મિત્રો, નવી દિલ્હી ખાતે નીટ પેપર લીક સામેનું વિદ્યાર્થી આંદોલન પૂરું થઈ ગયું છે, પરંતુ એ દિવસોમાં ગાંજેલા બીજા અમુક વિવાદ હજી શાંત પડ્યા નથી. એવો એક વિવાદ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક રીલનો, જે કોઈ કારણસર આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી હતી. કહો કે રીલ ગાયબ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થી આંદોલન ચાલતું હતું એ દિવસોમાં 23 જુલાઈએ રાત્રે વડાપ્રધાન મોદીએ એક રીલ દ્વારા સરકારની બાજુ માંડી હતી અને વિદ્યાર્થીઓને એમનું આંદોલન પાછું ખેંચી લેવા અનુરોધ કર્યો હતો. જોકે ફેસબુક પર એ રીલ મૂક્યાના થોડા જ સમયમાં રીલ હટાવી લેવામાં આવી હતી. સરકાર અને ભાજપના પ્રવક્તા તરફથી વિરોધ બાદ ફેસબુકે એ રીલ ફરી એના પ્લેટફોર્મ પર મૂકી હતી. આશરે 4.5 કલાક આ રીલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી ગાયબ રહી હતી. ફેસબુકે એ વખતે એના અલ્ગોરિધમની કોઈ ક્ષતિને આ માટે કારણભૂત ગણાવી હતી. જો કે સંસદની કોમ્યુનિકેશન અને આઈટી વિશેની સમિતિને ફેસબુકનો આ બચાવ ગળે ઉતર્યો નહોતો. સમિતિ તરફથી ગયા અઠવાડિયે જ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઉપરાંત ગૂગલ, યુટ્યુબ, એક્સ એટલે કે ટ્વિટર, સ્નેપચેટ વગેરેને નોટિસ આપવામાં આવી હતી. આ સોમવારે સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલા મેટાના અધિકારીઓને ભાજપના વરિષ્ઠ સભ્ય અને સંસદીય સમિતિના વડા નિશિકાંત દુબેએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની ફેસબુક રીલ દૂર કરવાના મામલે મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે ભારતની માફી માંગવી પડશે. દુબેએ કહ્યું હતું કે આ એક અતિ મહત્વનો મુદ્દો છે અને ભારતીય સંસદ આ મુદ્દે કોઈ બાંધછોડ કરશે નહીં. ભારતના આઈટી એક્ટની જોગવાઈ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અમુક જવાબદારીમાંથી કાનૂની મામલે કેટલીક છૂટછાટ મળે છે. દુબેએ કહ્યું હતું કે મેટાના વડા માર્ક ઝકરબર્ગ ખુદ ભારતની માફી નહીં માંગે તો મેટાના તમામ પ્લેટફોર્મને મળતી આ રાહત પાછી ખેંચી લેવામાં આવશે. મેટા તરફથી અત્યાર સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા થઈ નથી. અલબત્ત સંસદીય સમિતિની બેઠકમાં હાજર રહેલા મેટાના એક અધિકારીએ મોદીની રીલ થોડા કલાકો માટે અનુપલબ્ધ હોવા બદલ માફી જરૂર માંગી હતી. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધબંધીની વધુ એક વખત જાગેલી શક્યતા વચ્ચે મંગળવારે યમન નજીકના દરિયામાં એક ભારતીય માલવાહક જહાજ પર હુમલો થયો હતો. રોકેટ હુમલાને કારણે ફૈઝ નૂર ઓલિયા નામનું આ જહાજ ડૂબી ગયું હતું. જો કે એ અગાઉ યમનના કોસ્ટગાર્ડે જહાજ પરના તમામ 14 કર્મચારીઓને ઉગારી લીધા હતા. આ 14માંથી 13 કર્મચારી ભારતીય છે અને અત્યારે તમામ યમનના મોખા બંદરે છે. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મંગળવારે આ જહાજ યમન નજીકના રાતા સમુદ્ર એટલે કે રેડ સીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એના પર રોકેટથી હુમલો થયો હતો. હુમલો એટલો પ્રચંડ હતો કે જહાજ થોડી વારમાં ડૂબી ગયું હતું. આ હુમલો યમન સ્થિત હુથી બળવાખોરોએ કર્યો હોવાનું મનાય છે. જોકે હુથી સંગઠને આ હુમલાની જવાબદારી હજી સુધી સ્વીકારી નથી. હુથી એ ઈરાનના સમર્થનમાં લડતા બળવાખોરોનું સંગઠન છે. ભારતના સમુદ્રી વ્યવહાર અને બંદર ખાતાના પ્રધાન સર્વાનંદ સોનોવાલે આ હુમલાને વખોડી કાઢ્યો હતો. દરમિયાન 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલે હુમલા શરૂ કર્યા ત્યારથી એટલે કે પશ્ચિમ એશિયામાં તંગદિલી જામી ત્યારથી અત્યાર સુધીમાં ત્યાં કુલ 16 ભારતીયોના મૃત્યુ થયા છે. આમાંથી 8 ભારતીયો ઓમાનમાં તો 4 યુએઈમાં મૃત્યુ પામ્યા છે. તો યુદ્ધના આ માહોલ વચ્ચે 75 ભારતીયો જખમી થયા છે. આ ઉપરાંત કતારની એક રિફાઇનરીમાં લાગેલી આકસ્મિક આગમાં 12 ભારતીયોના મોત થયા હતા. વિદેશ ખાતાના રાજ્યપ્રધાન કીર્તિવર્ધન સિંહ તરફથી આ માહિતી હમણાં સંસદમાં આપવામાં આવી હતી.
શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.